નમસ્કાર, આકાશવાણી સમાચાર. પ્રવેશ અડીયા વાંચે છે મુખ્ય સમાચાર. લોકસભામાં આજે મહિલાઓની ભાગીદારી વધારવા સાથે જોડાયેલા ત્રણ મહત્વના વિધેયક વિચાર અને પસાર કરવા રજૂ કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું કે દેશની 50% વસ્તીને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ કરવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે વહીવટી અને પોલીસ અધિકારીઓની કરેલી બદલીને પડકારતી અરજી ફગાવી. ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે અનેક સમજૂતી કરાર થયા. આઈપીએલ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આજે મુકાબલો. સમાચાર વિગતવાર. લોકસભામાં આજે મહિલાઓની ભાગીદારી વધારવા સાથે જોડાયેલા ત્રણ મહત્વના વિધેયક વિચાર અને પસાર કરવા રજૂ કરાયા. તેમાં બંધારણ 131માં સુધારા વિધેયક 2026, પરિસીમન વિધેયક 2026 અને કેન્દ્ર શાસિત પ્રદેશ કાયદા સંશોધન વિધેયક 2026 સામેલ છે. લોકસભામાં આજે નારી શક્તિ વંદન અધિનિયમમાં બંધારણીય સુધારા હેઠળ ત્રણ મહત્વના વિધેયક પર ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશની 50% વસ્તીને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ કરવી જોઈએ. તેમણે કહ્યું, નારી શક્તિ દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે અને નીતિ નિર્માણમાં તેમને યોગ્ય પ્રતિનિધિત્વ આપવું એ સમયની માંગ છે. શ્રી મોદીએ આ ઐતિહાસિક વિધેયકને તમામ લોકો અને દેશના લોકતંત્ર માટે લાભદાયી ગણાવ્યા હતા.
આજ ભી મેં કહેતા હું, અગર હમ સબ સાથ મેં જાતે હૈ તો ઇતિહાસ ગવાહ હૈ કે કિસી એક કે રાજનીતિ પક્ષ મેં નહીં જાયેગા, યે દેશ કે લોકતંત્ર કે પક્ષ મેં જાયેગા, દેશ કે સામૂહિક નિર્ણય શક્તિ કે પક્ષ મેં જાયેગા ઓર હમ સબ ઉસકે યશ કે હકદાર હોંગે.
સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે મહિલા આરક્ષણને તેમની પાર્ટીનું સમર્થન હોવાનું જણાવ્યું, જ્યારે કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે તેમની પાર્ટી મહિલા આરક્ષણના પક્ષમાં છે, પરંતુ તેને સરળ બનાવવું જોઈએ અને પરિસીમનથી ન જોડવું જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગૃહમાં કેન્દ્ર શાસિત પ્રદેશ કાયદા સુધારા વિધેયક 2026 રજૂ કર્યું. તે અંતર્ગત દિલ્હી અને જમ્મુ કાશ્મીર સહિત કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સંસદીય અને વિધાનસભા ક્ષેત્રોના પુનર્ગઠનની જોગવાઈ કરવામાં આવી છે. ચર્ચા હજી ચાલી રહી છે. સર્વોચ્ચ અદાલતે આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ દ્વારા 1000થી વધુ વહીવટી અને પોલીસ અધિકારીઓની બદલીને પડકારતી અરજીને ફગાવી છે. આ સાથે જ અદાલતે રાજ્ય સરકાર અને ચૂંટણી પંચ વચ્ચે વિશ્વાસના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી. ન્યાયમૂર્તિ સૂર્યકાંત, ન્યાયાધીશ જોગમાલ્યા બાગચી અને વિપુલ એમ પંચોલીની પીઠે જણાવ્યું હતું કે બંને પક્ષ વચ્ચે વિશ્વાસનો અભાવ હોવાથી સર્વોચ્ચ અદાલતે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓની વિશેષ સઘન સુધારણા એટલે કે એસઆઈઆર પ્રક્રિયા હેઠળ ન્યાયિક અધિકારીઓની નિમણૂક કરવી પડી. અદાલતે આ આદેશ 31 માર્ચના કલકત્તા વડી અદાલતના આદેશને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન આપ્યો હતો. વડી અદાલતે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ દ્વારા અધિકારીઓની બદલીની પડકારતી જાહેરાતની અરજીને ફગાવી હતી. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભાના 294 સભ્યો માટે આગામી 23 અને 29 એપ્રિલ એમ બે તબક્કામાં મતદાન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 26મી તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 133મી કડી હશે. આ કાર્યક્રમ માટે લોકો પોતાના વિચાર અને મંતવ્ય ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર તેમજ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી ઓનલાઈન પણ મોકલી શકે છે. શ્રોતાઓ 1922 પર મિસ્ડ કોલ કરીને સીધા જ પ્રધાનમંત્રીને પોતાના મંતવ્ય મોકલી શકે છે. મંતવ્ય મોકલવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ રહેશે. આકાશવાણી દેશની જાહેર પ્રસારણ સેવા કે જે દરેક ભારતીય માટે વિશેષ મહત્વનું સ્થાન ધરાવે છે. આકાશવાણી આ એક શબ્દ નહીં પણ દેશના લોકોની લાગણી છે. આજના ડિજિટલ યુગમાં પણ આકાશવાણીએ વિશેષ શૈલીથી શ્રોતાઓને પોતાની સાથે જકડી રાખ્યા છે. ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ લોકો માટે તો આકાશવાણી આશીર્વાદરૂપ માધ્યમ છે. વર્ષો જૂની પરંપરા મુજબ આકાશવાણી અમદાવાદે પણ શ્રોતાઓમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. 16 એપ્રિલ 1949ના રોજ શરૂ થયેલા આકાશવાણી અમદાવાદ કેન્દ્રના 77મા સ્થાપના દિવસની આજે આકાશવાણી પરિસરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. દેશના તત્કાલીન ગૃહ તથા માહિતી અને પ્રસારણ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે આ કેન્દ્રનો આરંભ કરાવતા તે વખતે શું કહ્યું હતું તેમના અવાજમાં સાંભળીએ.
અમદાવાદ નગર નિવાસી ભાઈઓ અને બહેનો, અમદાવાદનું રેડિયો સ્ટેશન ખુલ્લું મૂકતા 15 સ્ટેશનો ઓલ ઇન્ડિયા રેડિયોના થાય છે. અમદાવાદ એક બડું મોટું ઉદ્યોગનું મથક છે અને એમાં કારીગર વર્ગની મોટી વસ્તી છે. મજૂર વર્ગને આનો લાભ મળે અને એ પોતાની શક્તિઓ ખીલવી શકે અને પોતાનો કાર્યક્રમ ગોઠવી શકે એને માટે જોઈતી અનુકૂળતા અને સગવડો એમાં કરવામાં આવશે. રેડિયો એક મોટું નૈતિક ઉન્નતિનું સાધન છે. એ સાધ્ય વસ્તુ નથી, લેકિન એક મોટું જબરદસ્ત સાધન છે. અને જો એ સાધનનો સદુપયોગ કરવામાં આવે તો હિન્દુસ્તાનના લોકોને ઘણો ફાયદો થાય. જય હિન્દ.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ઓસ્ટ્રિયાના ચાન્સેલર ડોક્ટર ક્રિશ્ચિયન સ્ટોકર સાથે સંવાદ કર્યો. આ બેઠક દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયાએ અનેક સમજૂતી કરાર અને દસ્તાવેજોનું આદાન પ્રદાન કર્યું હતું. તેમાં ખાદ્ય સુરક્ષાથી જોડાયેલા સમજૂતી કરાર, સહકાર અને સૈન્ય બાબતો તથા આતંકવાદનો સામનો કરવા સંયુક્ત કાર્યસમૂહ સાથે ઉદ્દેશપત્ર સામેલ છે. સંયુક્ત સંવાદદાતા સંમેલનમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રિયા માળખાગત સુવિધાઓ અને નવીનતામાં વિશ્વસનીય ભાગીદાર રહ્યા છે. શ્રી સ્ટોકરે યુરોપની બહાર પહેલા વિદેશ પ્રવાસ માટે ભારતની પસંદગી કરવા બદલ તેમનો આભાર પણ શ્રી મોદીએ વ્યક્ત કર્યો હતો.
ચાન્સેલર સ્ટોકર કી યહ યાત્રા ટ્રેડ ઓર ઇન્વેસ્ટમેન્ટ મેં નહીં ઉર્જા લાયેગી. હમ ઓસ્ટ્રિયા કી એક્સપર્ટીજ ઓર ભારત કી સ્પીડ ઓર સ્કેલ કો જોડકર પૂરે વિશ્વ કે લીએ રિલાયબલ ટેકનોલોજી ઓર સપ્લાય ચેન સુનિશ્ચિત કરેંગે. હમ ડિફેન્સ, સેમિકન્ડક્ટર, ક્વાન્ટમ ઓર બાયોટેકનોલોજી મેં ભી અપની પાર્ટનરશિપ કો સદૃઢ કરેંગે.
આ પ્રસંગે ઓસ્ટ્રિયાના ચાન્સેલર ડોક્ટર ક્રિશ્ચિયન સ્ટોકરે ભારતના પહેલા પ્રવાસને બંને દેશના સંબંધ માટે મહત્વનો ગણાવ્યો. તેમણે કહ્યું કે ભારત યુરોપિયન સંઘથી બહાર ઓસ્ટ્રિયા માટે મહત્વનું વેપારી ભાગીદારમાંથી એક છે. ઓસ્ટ્રિયાના ચાન્સેલર ક્રિશ્ચિયન સ્ટોકરનો ભારત પ્રવાસ ઘણો સફળ રહ્યો. તેનાથી ભારત અને ઓસ્ટ્રિયા સહકાર માટે સ્પષ્ટ દિશા નિર્દેશ નક્કી કરવામાં મદદ મળી છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ મંત્રાલયના સચિવ સીબી જ્યોર્જે કહ્યું હતું કે સુરંગ અને નિર્માણ ક્ષેત્ર, નવીનીકરણીય ઉર્જા અને સ્વચ્છ ટેકનોલોજીમાં ઓસ્ટ્રિયાની કુશળતા છે, જેનાથી તે ભારતનું સ્વાભાવિક ભાગીદાર બન્યું છે. શ્રી જ્યોર્જે કહ્યું કે ઓસ્ટ્રિયાની કુશળતાને જોતા બંને દેશ ભાગીદારી મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી સરકારની મુખ્ય પહેલોને સરકાર આપશે.
This visit coming soon.
प्रधानमंत्री की 2024 में ऑस्ट्रिया यात्रा के बाद और हाल ही में संपन्न हुए भारत यूरोपीय संघ मुक्त व्यापार समझौते के संदर्भ में हुई इस यात्रा ने भारत ऑस्ट्रिया सहयोग के लिए स्पष्ट दिशा निर्देश तय करने में मदद की है. यह यूरोपीय संघ के साथ समग्र रूप से साझेदारी और इसके सदस्य देशों के साथ द्विपक्षीय जुड़ाव के प्रति हमारी दृढ़ प्रतिबद्धता को दर्शाता है.
ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાતી મેચમાં શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની પંજાબની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી. હાલમાં મળતા અહેવાલ મુજબ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈની ટીમે 5.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 41 રન કર્યા છે. IPLના પોઈન્ટ ટેબલમાં હાલ પંજાબની ટીમ ત્રીજા અને મુંબઈની ટીમ 9મા ક્રમાંક પર છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMFના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જીવાએ કહ્યું હતું કે વૈશ્વિક વિકાસદરમાં મંદી અને યુદ્ધના કારણે થયેલા વિક્ષેપ વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર મજબૂત રહેવાની અપેક્ષા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભામાં આજે મહિલાઓની ભાગીદારી વધારવા સાથે જોડાયેલા 3 મહત્વના વિધેયક વિચાર અને પસાર કરવા રજૂ કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં કહ્યું કે દેશની 50% વસ્તીને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ કરવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે વહીવટી અને પોલીસ અધિકારીઓની કરેલી બદલીને પડકારતી અરજી ફગાવી. ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે અનેક સમજૂતી કરાર થયા. IPL ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આજે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.